તારીખ 20/8/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 71. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
નવું લક્ષણ છે આત્મ સ્વરૂપ નો નિર્ણય થયો છે કે કેમ એ વિષયમાં સ્પષ્ટીકરણ છે. એમાં નિર્ણય થતા હું આવો છું, હું જ્ઞાન માત્ર છું અથવા હું જ્ઞાયક છું અથવા જીવનું સ્વરૂપ છે અનંત ગુણોનું અભેદ એકરૂપ હું એવો છું એ વિચાર માત્ર નથી ત્યાંથી, પરંતુ એમ લાગે છે કે આ હું વિચાર માત્ર નથી પણ લાગે છે. તો લાગવું એટલે શું એ વિષય પર સ્પષ્ટીકરણ છે કે લાગવું એટલે અસર થવી, લાગવું એટલે અસર થવી. દ્રષ્ટાંત લઈએ તો જેમ ઠંડી લાગે છે, ગરમી લાગે છે, કોઈ એમ નથી કહેતું કે ઠંડી જણાય છે અને ઠંડીનો વિચાર આવે છે એમ નથી કહેતો, પણ ઠંડી મને લાગે છે, ગરમી મને લાગે છે એમ લાગવું છે એ અનુભવ સંબંધિત એનું વાચ્ય છે. લાગવાનું જે વાચ્ય છે એ અનુભવ સંબંધિત છે. જ્યાં અનુભવની આગળ જતા પ્રત્યક્ષ સ્વાનુભવની જે પર્યાય પ્રગટ થવાની છે એની લાઈન અહીંથી શરૂ થાય છે. એ પહેલા માત્ર વિચાર હોય છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ જેને કહે છે, અનંત ગુણ છે આત્મામાં, પૂર્ણ શુદ્ધ છે એ વગેરે અનેક પ્રકારે જે વિચાર ચાલે અને લાગવું એ બે વચ્ચે ફરક છે. હવે અહીંયા લાગે છે ત્યાં પ્રત્યક્ષ અનુભવ નથી, છતાં લાગે છે એટલો ફેર છે. એટલે ભલે એ વખતે વિચાર દશા છે તો પણ આ વિચારમાં અને લાગવા સહિતના વિચારમાં અને નહીં લાગવા એટલે લાગવા રહિતના વિચારમાં ફરક શું છે એને જો વિચારવામાં આવે તો અહીંયા વિશ્વાસ ભળે છે, લાગવામાં વિશ્વાસ ભળે છે. વિશ્વાસને શાસ્ત્રની પરિભાષામાં પ્રતીતિ પણ કહેવામાં આવે છે. તો પ્રતીતિ સહિતનો વિચાર તે સાધક છે અને અનુભવ સાધ્ય છે એ જે બોલ છે દીપચંદજીનો અનુભવ પ્રકાશમાં એ આ મુદ્દા ઉપર છે. આ તબક્કાનો વિષય છે કે અનુભવ પ્રતીતિ સહિતનો વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે. અનર્પિત એમાંથી એ નીકળે છે કે પ્રતીતિ રહિતનો વિચાર છે તે સાધક નહીં હોવાથી અનુભવ સધાતો નથી. વિચાર તો ભાઈ આત્માના જ વિચાર છે, હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવો વિચાર પ્રતીતિ સહિત હોય અને પ્રતીતિ રહિત હોય એમાં બહુ મોટો ફરક છે. એક અનુભવનો સાધક છે, એક અનુભવનો સાધક નથી થતો, નિષ્ફળ જાય છે, માત્ર શુભ બંધનું કારણ થાય છે. એમાં ઠંડીનો અનુભવ થાય છે એટલે કોઈ એમ કે તમને ઠંડી લાગે છે, પણ એવી તો કઈ ઠંડી છે, મને તો ઠંડી લાગે છે, એમાં કઈ ફરક નથી. તમને ઠંડી લાગે છે અને વાતાવરણમાં ઠંડી નથી, તો એનું કારણ તો કે કઈ બીજું કારણ પણ હોય શકે, જેમ કે ટાઢિયો તાવ આવે છે માણસને તો પેલા ઠંડી લાગે છે, તાવ આવશે, પણ લાગવામાં કઈ ભ્રમ નતો, લાગતી હતી ઠંડી, બરાબર હતો. એમ વિચારમાં ભ્રમ સહિત વિચાર દશા હોય, વિચાર દશામાં ભ્રમ માત્ર વિચાર દશા, એમાં ભ્રમ હોવાનો સંભવ છે, પણ જ્યાં એ લાગે છે એમ ત્યાં ભ્રમ, પછી ભ્રમ તૂટતો જાય છે, એ ભ્રમ સહિત ની વાત નથી. એમાં વિશ્વાસ સાથે છે કે અહીં લાગવું એટલે અસર થવી, જ્યાં પોતાપણું ન હોય, મમત્વ ન હોય, ત્યાં કાંઈ લાગવું કે અસર થતી નથી. હવે એક બીજું પડખું લીધું છે અહીંયા, તો વિસ્તારથી વર્ણન છે કે ક્યાં લાગે છે માણસને, કે જ્યાં પોતાપણું હોય ત્યાં અસર થાય, પોતાપણું હોય ન હોય ત્યાં અસર ન થાય. પાડોશીના ઘરે ઘીનો ઘડો ફૂટી જાય તો કોઈને અસર થતી નથી, કેમ કે એ ઘી મારું નહોતું. પણ પોતાના ઘરે જો ઘીનો ઘડો ફૂટે અને ઘી માટીમાં જાય તો એને અસર થાય છે, મને નુકસાન થયું, એને અસર થાય છે, તો એને લાગી આવે છે, દુઃખ લાગે છે ત્યાં. મમત્વ હોય ત્યાં દુઃખ થાય. તો અહીંયા શું થયું કે જે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એમાં અહમપણું આવ્યું. જો એમાં અહમપણું કર્યું, યથાર્થપણે સ્થાપ્યું, તો અસર થઈ, તો લાગ્યું. એટલે લાગવું છે એક બીજા પડખાને સૂચિત કરે છે અહીંયા, કે જ્યાં લાગવું થાય છે ત્યાં મમત્વ ઉત્પન્ન થઈ ગયું છે, અને જ્યાં લાગતું નથી ને માત્ર વિચાર થાય છે કે હું આત્મા છું, હું તો જ્ઞાન સ્વરૂપ છું, હું તો આનંદ સ્વરૂપ છું, હું તો ચૈતન્ય છું, વિચાર ચાલે છે પણ કાંઈ એની અસર આવતી નથી, તો એમ સમજવું જોઈએ કે એને મમત્વ નથી, પોતાના આત્માને વિશે એને મમત્વ નથી, ખાલી કોરો વિચાર છે. એને શુષ્ક વિચાર પણ કહેવામાં આવે છે. અને અહીંયા જે અસર થાય છે ત્યાં એને મમત્વ ઉત્પન્ન થાય છે, કે આ મારું આવું સ્વરૂપ છે, એમ અસર થઈ છે એની અંદર. જ્યાં પોતાપણું ન હોય, મમત્વ ન હોય, ત્યાં કાંઈ લાગવું કે અસર થતી નથી, તે સૌ કોઈને અનુભવ ગોચર છે. જે વ્યવહારિક પ્રસંગો છે એમાં તો બધાને આ વાત અનુભવ ગોચર છે, કે પોતાની ચીજને નુકસાન થાય તો અસર થાય છે, અથવા પોતાની કોઈ ચીજ મળે છે એને એનો ઉત્સાહ અને હોશ ને હરક પણ થાય છે, તો બીજાને બી કોઈ ચીજ મળે એનું કોઈને હરક થાય છે. કોઈ એમ કે મુંબઈમાં ફલાણા શ્રીમંત છે, એને 10 લાખ રૂપિયાનો હીરાનો હાર ખરીદ્યો, તો કે પૈસા વાળો હોય તો કે આપણે હું, એનો ચોરાઈ ગયો તો કે નસીબે ને આપણે હું, એમાં મમત્વ નથી એટલે કોઈ હરકશોક નો પ્રસંગ નથી. પોતાની ચીજમાં એને હરકશોક લાગ્યા વિના રહે નહીં, આ તો સૌ કોઈને અનુભવ ગોચર છે. એ સિદ્ધાંત અનુસાર અહીં નિજમાં નિજ બુદ્ધિ થતા દ્રવ સ્વભાવ પોતા રૂપે પ્રથમ લાગે છે. આમાં નિજમાં નિજ બુદ્ધિ થતા આ સ્વવિકલ્પ દશામાં પણ એને દ્રવ સ્વભાવ પોતારૂપ લાગે છે એમ કહો, પોતારૂપ ભાસે છે એમ કહો, પણ એને પોતાના દ્રવ સ્વભાવને અસર આવે છે પરિણામ ઉપર. એટલે હજી અહીંયા સમ્યક દર્શન નથી થયું અને મિથ્યા દ્રષ્ટિ જીવ રહ્યો છે, તો પણ એનો એક વર્ગ જુદો પાડ્યો કે આ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે, સાધારણ મિથ્યા દ્રષ્ટિ નથી. સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહો કે અલ્પકાળમાં સમ્યક દ્રષ્ટિ થનારો મિથ્યા દ્રષ્ટિ કહો, બે એક વાત છે. અહીં નિજમાં નિજ બુદ્ધિ થતા દ્રઢ સ્વભાવ પોતા રૂપે પ્રથમ લાગે છે, શરૂઆત થાય છે. અહીં સામાન્ય, માત્ર સામાન્ય લાગવું નથી એટલે સામાન્ય અસર નથી, પરંતુ તેનું જોર વધતા તદરૂપ સ્વીકાર પરિણામ, તદરૂપ સ્વાકાર, સ્વીકાર નહીં પણ સ્વાકાર પરિણામ થઈ જાય છે. એનું જોર વધે છે અને બહુ અલ્પકાળમાં સ્વાકાર પરિણામ, એટલે જેવો સ્વભાવ છે તેવું જ નિર્વિકલ્પ સ્વભાવનું નિર્વિકલ્પ પરિણામન, પ્રત્યક્ષ સ્વભાવનું પ્રત્યક્ષ પરિણામન, જ્ઞાયક સ્વભાવનું અતિન્દ્રિય જ્ઞાયકપણે જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણામન થઈ જાય છે. એટલે સાધારણ નથી અને એ સમજી શકાય એવું છે કે કોઈ આ જન્મ દરિદ્ર હોય અને એક સામાન્યમાં સામાન્ય ચીજ માટે પણ એને લાચારીને દીનતા કરવી પડી હોય, નાની નાની ચીજ માટે વલખા મારવા પડ્યા હોય, એવા કોઈ આજન્મ દરિદ્ર હોય, મજૂરી કાળી મજૂરી કરીને પરસેવો પાડીને માંડ પેટીઓ કાઢે એવી રીતે જિંદગી જેને પસાર કરી હોય, એને એકદમ ઘરમાંથી અખૂટ ખજાનો દોલત નીકળી પડે એના જ ઘરમાંથી, ભાઈ દિવાલ ઓચિંતી પડી અને અંદરથી નીકળ્યો ખજાનો, દિવાલમાં કોઈ ચણી રાખ્યો છે, ખોદવા ગયો એ નહીં, તો એનું દારિદ્ર્ય જેમ એકદમ ઉડી જાય છે. જ્યારે એને ખબર પડે છે કે મારી પાસે ઘણી દોલત છે, અખૂટ ખજાનો છે, તો એને માનસિક દારિદ્ર્ય તો જોતા વેટ એને અસર આવે છે. એમ જ્ઞાન લક્ષણથી અક્ષય જ્ઞાનનો ભંડાર, અક્ષય જ્ઞાનનો ભંડાર શક્તિ અને સામર્થ્ય રૂપ, જેને એમાં પ્રત્યક્ષપણાનું લક્ષણ છે, નિર્વિકલ્પણાનું લક્ષણ છે, અનંત ગુણનું લક્ષણ છે, એક ગુણની પર્યાયને અનંત ગુણનું રૂપ છે. અને આખો આત્મા જેવો લક્ષમાં આવ્યો તો એની અસર સાધારણ રહેતી નથી, લીધું ને, એની સામાન્ય અસર નથી, અહીંયા સામાન્ય લાગવું નથી, પણ એને અખંડ સિદ્ધ પદ પોતા રૂપે છે એ વાત એને વિશ્વાસમાં આવી ગઈ, એટલે એની અસર ઘણી આવે છે. થોડી ઘણી અસર આવતી નથી, સામાન્ય અસર આવતી નથી, પણ ઘણી અસર આવે છે. એ ભાવભાષણમાં જ અસર આવે છે, ભાવભાષણ થાય સ્વરૂપનું ત્યારે એની અસર ઘણી આવે છે એમ કહેવું છે. સામાન્ય અસર એની આવે છે એવું બધું નથી કે ઠીક છે ચાલો ભાવભાષણ થઈ ગયું એમ નથી, એની એટલી બધી અસર આવે છે પરિણામ ઉપર કે એ પરિણામને સ્વરૂપ પ્રત્યે બળવાનપણે ગતિ કરતા કોઈ રોકી શકે નહીં. કોઈ પ્રતિકૂળ સંયોગો, કોઈ વેદના, શરીરને રોગની વેદના હોય કે કોઈ પણ પ્રકારના બીજા પ્રતિકૂળ સંયોગો હોય, એ બધા સંયોગો બહાર રહી જાય છે, અંદરમાં કાંઈ થઈ શકતો નથી. કોઈ સુમ્યક દ્રષ્ટિ નરકમાં હોય છે, એક થી સાત નારકી સુધી કોઈ પણ જગ્યાએ સુમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે છે, પૂર્વ સંસ્કારી જીવન સુમ્યક દર્શન થાય છે. ત્યાં શરીરના રાય રાય જેટલા, તલ તલ જેટલા ટુકડા કરે અને ઉકળતા તેલમાં નાખે એ સાથે ટુકડા બધા, જેમ આપણે કોઈ તલને તળે કે રાયને તળે એમ શરીરના કાપીને એટલા ટુકડા કરીને નાખે ઉકળતા તેલમાં, કે લોહી પરુના કુંડમાં નાખે, પણ છતાં ત્યાં સમ્યક દ્રષ્ટિને શાંતિ છે. કેટલી અસર હશે એને નક્કી કરવા જેવો વિષય છે. સ્વભાવની પરિણામ ઉપર અસર કેટલી થાય કે જગતની અંદર કોઈ એવા દ્રવ્ય ભાવ રૂપ અનુકૂળતા કે પ્રતિકૂળતાના સંયોગો નથી કે જે આ અસરને અસર થતી રોકી શકે, એવું કોઈ નથી જગતમાં. નારકીનું તો સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત છે, સાતમી નારકીનું તો. પણ એ પરિસ્થિતિ ભલે ચારિત્ર અપેક્ષા એ અવિરત ગુણસ્થાન છે ને જઘન્ય સમ્યક દ્રષ્ટિ છે, એટલે એનું પરિણમન પણ મોક્ષ માર્ગમાં જે શક્તિ પ્રગટ થાય છે એમાં જઘન્ય સ્થિતિ એની શક્તિ છે, તો પણ એ જઘન્ય શક્તિ આટલી બળવાન છે. પછી આગળની શક્તિ પ્રગટ થાય ને કેટલી બળવાન છે એ સ્ત્રી રાશિ મૂકી દેવી. તો મુનિરાજનો આપણે દૃષ્ટાંત આવે છે કે મુનિરાજને ગમે તે થાય, પરિસર થાય, આમ થાય, ઠંડી પડે, ગરમી પડે, રોગ આવે, પણ એ તો કઈ પ્રશ્ન જ નથી. એ બધા માપ છે પ્રતિકૂળતાના, એનાથી કઈ મુનિદશાનું માપ નીકળે છે એમ નથી. કેમ કે ચોથા ગુણ સ્થાને સાતમા નારકીની પ્રતિકૂળતા હોવા છતાં શુદ્ધાત્મ સ્વરૂપની શાંતિને અવલંબન અને પરિણતિ રહે છે. તો મુનિદશામાં તો એટલા કોઈ સાતમી નારકી સુધીની પ્રતિકૂળતા તો ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી હોતો કે એવો કોઈ પ્રસંગ બને, તો ત્યાં તો સ્થિરતા રહે એ કોઈ મોટી વાત નથી એમ છે. બધા નાના પડે છે માપવા માટે, કોઈ કોઈ સંયોગ માપી શકાતો નથી. સમજાવવા બધી શૈલી કરે, એકાકી વિચરતો વળી શ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો અપૂર્વ અવસર આવ્યો છે. શ્રીમદી વાઘ સિંહનો સંયોગ હોય એ બધું કહેવા માત્ર છે. મુનિદશાનું માપ કાંઈ એનાથી નીકળી જાય છે, પૂરું પડે છે એમ તો ખરેખર નથી. પણ બાળકોને જેમ બાળકની ભાષામાં સમજાવવું પડે એમ જગતના જીવોને એની ભાષામાં સમજાવવું પડે છે. કેમ કે અંતરંગ મુનિદશાની શક્તિનું માપ એના અનુમાનમાં પણ આવી શકે એવું નથી, એવો વિષય છે. અનુમાન ગોચર નથી સંસારી પ્રાણીને, એ અનુમાન ગોચર નથી. નહીં તો નિર્વસ્ત્ર દશામાં જંગલમાં રહેવું એટલે કઈ સાધારણ વાત છે? એક વખત એકલો તો અંધારી રાતે જંગલમાં જાય આંટો મારવા, હે ચાલો પા અડધી કલાક બેસવું છે અંધારામાં જઈને, તો એને ખ્યાલ આવશે કે પરિણામની શું સ્થિતિ ઊભી થાય છે. આ તો એની એની એ દશામાં રહીએ છે, એને વસ્તીમાં આવવું ઉપાધિ છે. ત્યાં નિરાત છે, ત્યાં શાંતિ છે, ત્યાં એનો આરાધનાનું ઉલટાની અનુકૂળતા છે. પ્રતિકૂળતાનો તો વિકલ્પ જ નથી ત્યાં, ઉલટાની અનુકૂળતા છે. પછી અંધારામાં શરીર ઉપરથી સર પહેલા જાય એવું નથી, પણ એને કઈ તો પરદ્રવ છે, શરીરનું ખોખું તો એને પરદ્રવ છે. એને કઈ એનું કોઈ ભય સંજ્ઞાથી કોઈ વિકલ્પ પણ ઉત્પન્ન થતો નથી. એવો અનંત શક્તિમંત અત્યારે આવો છું એ ભાવભાષણનો વિષય છે. જેટલી શક્તિ છે એટલી શક્તિનું માપ આવ્યું ભાવ ભાષો, જેટલી સંખ્યાએ અને સામર્થ્ય, જેટલી અનંત શક્તિ છે એનો ભાવ ભાષો એનું નામ નીકળે છે. તો એની અસર કોઈ સામાન્ય આવતી નથી. વિશ્વાસ આવે તો સામાન્ય રીતે દર્શન નો થોડો રસ કપાય એનો, કેનારથી વિશ્વાસ આવે કેનારની પ્રમાણિકતા જોઈને તો એને દર્શન નો મંદ પડે. પણ સરવાળે એને જોવું પડશે પોતાના સ્વભાવનો, જે સ્વભાવને જોઈને જેટલો વિશ્વાસ આવે એટલો બીજાના કહેવાથી આવે. એટલે તો અહીંયા પહેલી વાત લીધી છે તર્કનો, પહેલા લક્ષણમાં એ વાત લીધી છે. આગળનું એક અઠવાડિયે થોડુંક ચાલે એટલે આગળનું તો પછી ભૂલી જવાય એવું છે ને. પોતાનું મૂળ અસલ સ્વરૂપ 14 ગુણ સ્થાન થી પાર છે, સિદ્ધપદ સ્વરૂપ તે ભાસવા લાગે, અર્થાત સાક્ષાત સિદ્ધપદ રૂપ અંતરમાં આત્મદ્રવ્ય છે તેવું પોતા રૂપે પોતાથી ભાસે છે. દેવ શાસ્ત્ર ગુરુ આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન કહે છે તેથી નહીં, પણ મને પોતાને પણ એમ જ ભાસે છે. આ મોટો ફેર છે. જ્યાં સુધી એને પોતાથી નથી ભાસતું ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ ને માન્ય કરે છે, એમની પ્રમાણિકતાનો ખ્યાલ આવ્યો છે. એટલે કે આ વિતરાગ દેવગુરુ શાસ્ત્ર છે એમાં કઈ કહેવાનો પ્રશ્ન રહેતો નથી, એમને શંકા કરવાનો. નિર્દોષ પરમાત્મા છે, વાત પૂરી થઈ ગઈ. પણ એમ નહીં, ઈ કહે છે માટે એમ નહીં, એનાથી જોર નહીં આવે. તને દર્શનમાં થોડો મન થશે અને દર્શનમાં થોડો મન થાય તો જ્ઞાનમાં એટલી સ્વચ્છતા ઊભી થાય કે પોતાના સ્વભાવનું ભાવ ભાષણ સુધી પહોંચે. શું દર્શનમાં મંદ થાય તો જ્ઞાન ઉપર એનો શું અસર છે કે એને સ્વચ્છતા નિર્મળતા મુમુક્ષુની ભૂમિકાની નિર્મળતા ઉત્પન્ન થાય અને એમાં એને પોતાનો સ્વભાવનો ભાવ ભાષણ કરવાની ક્ષમતા આવે, યોગ્યતા આવે. એ દર્શનમોના કાળમાં એવું બને છે, દર્શનમાં મંદ થાય ત્યારે. અને જ્યારે ભાવભાષણ થાય છે ત્યારે તો દર્શનમો અત્યંત મંદ થાય છે, ત્યારે મંદ થાય છે. બધું મંદ જ કહેવાય પણ મંદ મંદમાં ઘણો ફેર છે. શું એ તો કુદેવ કુશાસ્ત્ર કુગુરુને માને ને દર્શનમો તીવ્ર હોય, અને વિતરાગ દેવગુરુ શાસ્ત્રને માને તો દર્શનમો એનો મંદ ગણાય. એ તીવ્ર મંદમાં જ મંદ હોય છે. પણ એવું તો અનંત વાર થઈ ચુક્યો. એમ દેવગુરુ શાસ્ત્રો ઉપર વિશ્વાસ રાખ્યો અને એને દર્શન મોહમંદ થયો એવું અનંત વાર થઈ ચુક્યો. પણ સન્મુખ એક વાર નથી થયો, દિશા નથી બદલી, એ અપૂર્વ છે. એક વખત પણ ભાવ ભાષણ થઈને દિશા બદલાય એ અપૂર્વ છે. બાકી બધું પૂર્વાનું પૂર્વ છે, એ પહેલાનું જેટલું છે એ પૂર્વાનું પૂર્વ છે. ભલે વિચારમાં આવે છે ને, વિચારમાં આવે ત્યાં સુધી એને દર્શન નો રસ ઘટવાનું કારણ બને. આત્માના વિચાર, આત્માનું ચિંતન એને દર્શનમાં અમુક હદ સુધી એની મંદતા સ્વીકારી છે. પણ સન્મુખ થવું, ભાવભાષણ થવું એ અપૂર્વ છે, ઓલું પૂર્વાનું પૂર્વ છે. એવું અનંત વાર કર્યું છે, શાસ્ત્ર વાંચીને, શક્તિનું સ્વરૂપ વાંચીને એને સંમત કર્યું. ભલે બુદ્ધિથી સંમત કર્યું હોય કે ના વાત તો આવી આ યોગ્ય જ વાત છે અને ઠીક વાત છે, સંમત છે મને, બુદ્ધિગ્રાહ્ય રીતે સંમત છે, તો એમાં દર્શનમો મંદ થાય પણ અમુક તબક્કા સુધી. સન્મુખ થાય એ તબક્કો આખો જુદો છે અને અનુભવ થાય એ તબક્કો પાછો આખો જુદો છે, આખે આખો જુદો તબક્કો છે. કેમ કે જ્યાં સુધી અનુભવ નથી થયો ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ રહ્યો છે પાછો, એટલે એ તબક્કો જુદો છે અનુભવનો. સન્મુખનો તબક્કો જુદો છે ને એ પહેલાને આત્માની વિચારણાનો તબક્કો જુદો છે. જેનું જેટલું સ્થાન અને જેટલી કિંમત છે એથી જરા પણ વધારે આંકવી જોઈએ નહીં, નહીતર ગડબડ થાય.
જીવને
હા એને જોર વધે છે, સન્મુખ થયો છે એને દર્શનમાં અત્યંત મંદ થતો જાય છે, એટલે રસથી મંદ થતો જાય છે. હા, એ કરણ લબ્ધિમાં આવે ત્યારે, એ તો છેલ્લા સમય છે કરણ લબ્ધિમાં. અહીંયા હજી આગળ વધે છે ત્યાંની, પણ છેલ્લા અંતર્ભૂતમાં, સમ્યક દર્શનની નિર્વિકલ્પ દશાના છેલ્લા અંતર્ભૂતમાં કરણ લબ્ધિ થાય છે. ત્રણ કરણ થાય છે, એમાં એક અપૂર્વ કરણ થાય છે. એ અપૂર્વ કરણ થાય એટલે એને ભગવાને જીન કીધો છે, કેમકે પછી ત્યાંથી પાછા ફરવાનું નથી. જેવા એ કરણ લબ્ધિના પરિણામ પૂરા થયા, એના અનંતર સમયે, એટલે એક સમયનો આકરો પીડ્યા વિના, એ સ્વાનુભવને સમ્યક દર્શનમાં પરિણમે છે. એટલે એને એ સ્થિતિમાં કેવળ જ્ઞાનમાં કર્ણાનુયોગમાં જોઈને એમ કહ્યું કે આ જીન છે. એટલું માપ તો કર્ણાનુયોગ સિવાય આવે ને, એને પોતાને નથી આવતું. જે કરણ લબ્ધિના પરિણામ કરે છે એ જીવને ખબર નથી પડતી કે આ કરણ લબ્ધિના પરિણામ છે, ચૂંકે તો પરિણામ સામે જોવા જ ક્યાં રહ્યો છે. એને તો એકલો સ્વભાવ ઉપર એટલી બધી મીટ માંડી છે કે એને એકાકાર સ્વભાવ સિવાય કાંઈ દેખાતું નથી. એટલી એની તીવ્ર અસરમાં છે સ્વભાવની, કે પરિણામ ઉપર એ સ્વભાવની અસર છે કે નહીં એ વિચાર પણ એને ત્યાં નથી. કેટલી છે અસર એ પણ નથી, ત્રાટક જ છે. એવું અદભુત થી અદભુત સ્વરૂપ છે આત્માના, એનું ભાવ ભાષા પછી એવી સ્થિતિ આવીને ઉભી રહી છે કે જીવ પોતાના પરિણામ સામે ન જુએ, બીજી તો પ્રશ્ન જ નથી કોઈ. એટલે તેનું જોર વધતા તદરૂપ સ્વાકાર પરિણમન થઈ જાય છે, તેમાં વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. સ્વાકાર તદરૂપ એટલે નિર્વિકલ્પ સ્વરૂપ છે, અને નિર્વિકલ્પ પરિણમન થતા વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય એટલે છૂટી ગયો, વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. એટલે ઉપયોગ વ્યાપકપણે સર્વપ્રદેશમાં, સર્વપ્રદેશથી પોતાના જ્ઞાન આનંદ આદિ અનંત ગુણનો અનુભવ કરે છે અથવા આસ્વાદ લે છે. એટલે વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જવાય, ઉતરી જાય છે તેમ કહેવાય છે. પછી તો પર્યાય પર્યાય છે ને, દ્રવ છે તે દ્રવ છે, કે પર્યાય દ્રવમાં ઉતરી જાય છે એવું તો કઈ બંને પર્યાયનું અસ્તિત્વ છૂટી જાય એવું તો કઈ દ્રવ સ્વરૂપે થવાનો પ્રશ્ન નથી. પણ એમ કહેવાય છે એની અભેદતા અને એને દ્રવ સ્વભાવનું જે એકાગ્રપણ, વિલીનપણું અને વેદકપણું જે છે, સ્વભાવ આકારે જે વેદન છે એને લઈને એમ કહેવાય છે કે અંદરમાં ઉતરી ગયો, પરિણામ ઉપયોગ અંદરમાં ઉતરી ગયો. સ્વ આકાર એટલે કેવો સ્વભાવ છે, કેવો આકાર પોતાના આકારે એને સ્વ આકાર. આ રીતે નિર્વિકલ્પ સમ્યક દર્શનની દશા ઉત્પન્ન થયા પહેલા તેના કારણરૂપ સમ્યક જ્ઞાનની દશા, વિજ્ઞાનની વાત કરી, અનન્ય રૂપે મિત્રતાની વાત કરી, અને પુરુષાર્થનો જોર વાળો આક્રમ નથી બધું, પણ આક્રમ કેવું હતું, આક્રમ તો સીધો ઉપયોગ થશે ત્યારે થશે. એ પહેલા એના કારણરૂપ જે પરિણામ છે વ્યવહારથી કારણ એટલા માટે પૂર્વ પર્યાય, પૂર્વ પર્યાયને કારણ કહેવું અને ઉત્તર પર્યાયને કાર્ય કહેવું વ્યવહાર, નિશ્ચય થી બંને પર્યાય. પણ આવો જ ક્રમ હોય છે કોઈની બીજી રીતે સ્વાનુભૂતિનો જે ઉપયોગ છે એ જ્ઞાન ઉપયોગ જુદા તબક્કામાં પ્રવેશ કરે, નવા તબક્કામાં પ્રવેશ કરે. ચોથા વર્ગનો હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી અને પાંચમા વર્ગનો કોઠમાં કોઠ વિદ્યાર્થી, ચોથો હોય પણ ખરું ને ન પણ હોય એમ નથી. પૂર્વ પર્યાય આ પ્રકારની જ હોય, બીજા પ્રકારની પૂર્વ પર્યાય કોઈ સમ્યક દ્રષ્ટિને હોઈ શકે નહીં કે થઈ શકે નહીં સમ્યક દર્શન પહેલા. એ વસ્તુ સ્થિતિ છે. ત્રણ બોલ લીધા છે, સ્વ સન્મુખ મતિ શ્રુત જ્ઞાનની દશા, અનંત ગુણોની સ્વરૂપની અનન્ય રુચિ અને સ્વરૂપ પ્રત્યેના સ્વભાવના જોરવાળું પરિણમન થતા સમસ્ત ગુણોના પરિણમનને સ્વદ્રવ્યાકાર ભાવે પરિણમાવી સર્વગુણાંશે સમ્યક્ત્વને ઉત્પન્ન કરે છે કે જે પરિણામ અનંત ભવનું છેદક છે. આ જે ત્રણ ગુણ મુખ્ય લીધા એનું આ પ્રકારનું પરિણમન ઉત્પન્ન થતા બીજા અનંત ગુણો પછી સમ્યક દર્શનના કાળમાં તો જેવું સમસ્ત ગુણોનું પરિણમન થતાં સ્વદ્રવ્યાકાર ભાવે બધા જ ગુણો પોતાના સ્વભાવ આકારે શુદ્ધપણે બધા ગુણોની શુદ્ધ પરિણમન દશા પરિણમે છે એને સર્વગુણાંશે સમ્યક્ત્વ કહે છે. અને આવું સમ્યક્ત્વ છે એ અનંત ભવનું છેદક છે, એ અનંત જન્મ મરણનો નાશ કરનારો છે. આ સિવાયના પરિણામ શુભાશુભ બંધના કારણ છે. આ એક જ બંધના બંધને છેદ કરવાનું કારણ છે. પછી આગળ બધા પરિણામ અબંધ પરિણામ થશે. સમ્યક દર્શન થયા પછી પાછા વિતરાગી જે પરિણામ વધતા ચાલશે એ ચારિત્ર મોહના બંધને છેદશે, પણ તે બધા શુભાશુભ બંધને છેદ છે અને જન્મ મરણને પહેલા છેદ્યા. રહસ્ય છે કે એવું નથી કે પહેલા અમુક શુભાશુભ બંધને છેદે એ જન્મ મરણને છેદે, પહેલા જન્મ મરણને છેદે પછી બધા શુભાશુભ બંધને છેદવામાં આવે છે એમ છે. નારકીનો જીવ છે બહુ મોટા પાપ કરીને નરકમાં ગયો છે તો એ પેલા નારકીના બંધને છેદે કે નહીં, પેલા દર્શન મોહને છેદે, અનંત જન્મ મરણને પહેલા છેદે. ત્યાં એને પ્રતિકૂળતા છે, જેટલો સરાગપણું છે એટલું એને આકુલતા અને દુઃખ છે, એટલું નવું કર્મ પણ બાંધે છે. આર્ત ધ્યાન થાય રૌદ્ર ધ્યાન થઈ જાય, પણ આર્ત રૌદ્ર ધ્યાનનો ફળ જે નરક અને તિરંજ ગતિ એ બેમાંથી એક ગતિ ન પડે. એ 41 પ્રકૃતિ ગઈ તે ગઈ, એમાંથી તો કોઈ પ્રકૃતિ એને બંધાય નહીં. અથવા તો એવા 41 પ્રકૃતિના બંધનને નિમિત્ત રૂપ એવા કોઈ પરિણામ એને થતા નથી. એ રસ ખલાસ થયો. સ્વભાવ રસના આડે એ વિભાવ રસ એનો ખલાસ થયો. એ પ્રકારનો રસ ગયો, પરિણામ છે અને રસ નથી. આમ છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન દુઃખ થાય છે, વેદના થાય છે, રાડ પાડે, બધું થાય, રાડ પાડે છતાં એટલો રસ નથી. અંદરમાં જ્ઞાનની જ્યોતિ ચાલુ છે એટલે એને એ રસ નથી. જે જ્ઞાન જ્યોતિમાં જે રસ છે એ રસ એને બાહ્ય પરિણામમાં નથી. બાહ્ય પરિણામ છે પણ રસ નથી. ક્રૂર પાણી અને હરણને ખાય છે, પેટમાં હરણનું માંસ પીડ્યું છે, તો ઈ પરિણામને ન છેદ્યું, પહેલા ભવ ભ્રમણના પરિણામને છેદ્યું, અનંત ભવના પરિણામને પહેલા એ છેદ્યું છે. અનંત ભવ થાય એ ભવછેદક દશા છે, સમ્યક દર્શન એ ભવછેદક દશા છે. પછી જેટલું આગળ છે એ તો બધો શુભાશુભને છેદવાની વાત છે. જરૂરી છે ને, જીવે શુભાશુભ તો ઘણી વાર કર્યા છે, અનંત વાર કર્યા છે. બધા નવમી ગ્રેવક સુધી ગયો દ્રવ્યલિંગી સાધુ દીક્ષા લઈને, કોઈ બીજાની વાત પોતાની વાત શું કરવા બાકી રાખ્યું છે? ઊંધા માથે તપશ્ચર્યા કરે છે એ કાંઈ એને ભવભ્રમણનો છેદક થયો નહીં કોઈને બંધનો કારણથી. જે પરિણામ અનંત ભવનું છેદક છે, સમ્યક દર્શન થયા પહેલા પૂર્વ પર્યાયનો આવો ક્રમ છે. આવી જ પૂર્વ પર્યાય હોય છે. અંતરંગ પરિણામોની આવી સ્થિતિ થયા વિના કોઈને કદી સમ્યક દર્શનની ઉત્પત્તિ બીજા પ્રકારે થતી નથી તેમ સમજવા યોગ્ય છે. વ્યવહાર કહીને એટલી વાત નિશ્ચય રાખી, શું પૂર્વ પર્યાયમાં આવો વ્યવહાર છે પૂર્વમાં એમ કહીને અહીંયા નિશ્ચય થાય કે બીજી રીતે કોઈ પરિણામ હોય અને સમ્યક દર્શન થાય એવું કોઈ દિવસ ક્યાંય બનતું નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં નવમું લક્ષણ પૂરું થયું, દસમું લક્ષણ છેલ્લું રહે છે કે અહીં સ્વરૂપના નિર્ણયને યથાર્થ નિર્ણય કહેવાનું એક સબળ કારણ તે પણ છે કે ઉક્ત યથાર્થ નિર્ણય થતાં દિશા બદલીને પરિણામ સ્વસન્મુખ પ્રવર્તવા શરૂ થાય છે. એને યથાર્થતા કેમ લાગે પડી? નહીંતર તો શાસ્ત્ર વાંચીને આત્માનો નિર્ણય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી થાય તો કોઈ પણ પદાર્થનું પરિજ્ઞાન કરવા માટે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એનું જાણવું થાય તો એનો નિર્ણય થઈ ગયો ગણાય. કે દ્રવ્યથી એક વસ્તુ છે, અસ્તિત્વ ધરાવતો એક પદાર્થ છે, ભાવથી અનંત શક્તિ એને ભાવ કહીએ, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છે, અને કાળથી સમય સમય સ્વકાળના સ્વકાળ ઉચિત પરિણામે પરિણમતું દ્રવ્ય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થઈ ગયા. આગતમાનો નિર્ણય થયો કે યથાર્થ ક્યારે થયો? કે દ્રવ્ય સ્વભાવની સન્મુખ થયો ત્યારે. ત્યાં સુધી યથાર્થ નિર્ણય નહીં. અહીં સ્વરૂપના નિર્ણયને હેજી કેવું બળ આશ્રય કરવાનો પુરુષાર્થ શરૂ થાય છે. યથાર્થ નિર્ણય થતા એ તો એક લક્ષણમાં લઈ લીધું ને કે ચૈતન્ય વીર્ય નિષ્ફૂર્ણા અહીંથી શરૂ થાય છે. જ્યારે ભાવભાષણ થાય છે ત્યારે ચૈતન્ય વીર્ય નિષ્ફૂર્ણા થાય છે. ગુરુદેવનો બોલ લીધો છે 236માં બોલ લીધો છે. પરમાગમ સાર 210 કે પહેલા શ્રદ્ધામાં જ્ઞાનમાં રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખ ની સ્ફૂર્ણા ચાલ્યા કરે, સહજ ઉત્પન્ન થાય. એ લક્ષણ છે એનું, બળ ઉત્પન્ન થાય સ્વભાવનું, એ નિર્ણયનું એક લક્ષણ છે. આ લક્ષણનો તો દસે દસ લક્ષણમાં તો બોલ ચાલે છે. આ એ આગળ ચાલી ગયો, કેટલામાં બોલ છે? 62માં પાણે 7મો બોલ છે. 7મા બોલમાં પેટામાં એ વાત આવી જાય છે ચૈતન્યવીરીને સ્ફૂર્ણાનો. આગળનું ખ્યાલ મારીએ તો કઈ પ્રશ્ન જ નથી. હાલે થોડું થોડું એટલે લાંબુ 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 થતું જાય છે, પણ એ તો આગળના એ બધા લગભગ બધા આવરી લીધા છે દસ લક્ષણ ની અંદર. શું કહે છે કે અહીં સ્વરૂપના નિર્ણયને યથાર્થ નિર્ણય કહેવાનું એક સબળ કારણ છે. ઘણા એમ કહે ને કે અમારો નિર્ણય કાચો નથી, બહુ પાકો નિર્ણય અમે કર્યો છે. અમારો નિર્ણય કાંઈ નબળો ડગી જાય એવો નથી, પણ અમારો નિર્ણય બહુ અડગ જોરદાર નિર્ણય છે. શું પાકો અડગ જોરદાર એ બધા વિશેષણ કરતાં અહીંયા યથાર્થતાનું વિશેષણ આપ્યું છે નિર્ણયની આગળ. યથાર્થતામાં જે છે એ બધું યથાર્થ છે, બાકી બધું અડગ કયો કે પાકો કયો એ બધું સમજવા જેવું છે. એક સરખાઈનો તર્ક મળે એટલે તરત એનો નિર્ણય ડગી જાય. જ્યાં સુધી યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધીનો નિર્ણય બધો કોઈ ખરેખર નિર્ણય છે જ નહીં, સાચો નિર્ણય જ નથી. યથાર્થ નિર્ણયને જ સાચો નિર્ણય કહેવાય, અયથાર્થ નિર્ણયને સાચો નિર્ણય કેમ કહીએ એ પ્રશ્ન નથી. અહીં સ્વરૂપના નિર્ણયને યથાર્થ નિર્ણય કહેવાનું એક સબળ કારણ તે પણ છે કે ઉક્ત યથાર્થ નિર્ણય થતાં દિશા બદલીને પરિણામ સ્વસન્મુખ પ્રવર્તવા શરૂ થાય છે. ત્યારથી દિશા બદલીને સ્વસન્મુખતાની દિશા શરૂ થાય છે. તેમજ પુરુષાર્થ સહિત ભેદ જ્ઞાન કરતાં કરતાં સહજ પુરુષાર્થ સહિત ભેદ જ્ઞાન કરતાં કરતાં પુરુષાર્થ વધીને અભેદ અનુભવની પ્રાપ્તિ પણ થાય છે. અને એ અભેદ અનુભવની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે હવે અહીંયા એક વાત કરવી છે બીજી, કે વિકલ્પના કાળે જે પરોક્ષપણે ભાષીમાન થયેલ તે સ્વરૂપનો જ અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો તેમ જણાય છે. શું લેવું છે કે જે જીવને અતિન્દ્રિય પ્રત્યક્ષ સ્વાનુભવ થયો સ્વસ્વરૂપનો, એને પૂછો કે તમારા નિર્ણયમાં આવેલું જે આત્મ સ્વરૂપ હતું અને અનુભવમાં જે આત્મ સ્વરૂપ આવ્યું એમાં કાંઈ ફેર હતો કે નહીં? એમાં કાંઈ ફેર નહીં. જેવો નિર્ણયમાં આત્મા હતો એવો જ અનુભવમાં આત્મા આવ્યો. નિર્ણયમાં પરોક્ષ હતો, અનુભવમાં પ્રત્યક્ષ છે. તો એ પરિણામમાં ફેર છે, પરિણામના વિષયમાં કોઈ ફેર નથી. આમ લેવું છે, પરિણામના વિષયમાં કોઈ ફેર નથી. જે અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવમાં આવ્યો ત્યારે એને એમ જ લાગ્યું છે કે જેવો મેં મારા નિર્ણયમાં ભાવભાષણ થયેલું હતું, એ ભજનો ભાવભાષણ થયું હતું, જેવું ભાવભાષણ રૂપે હતું એવું જ સ્વરૂપ અનુભવ રૂપે આવ્યું. પહેલાં પર્યાય ભાવભાષણ વાળી હતી, હવે પર્યાય અનુભવ વાળી થઈ, પણ બંનેનો વિષય એક છે એમ લેવું છે. આપણે લક્ષણમાં લીધું છે કે કેવળ જ્ઞાન જેવો, કેવળ જ્ઞાનમાં જેવો આત્મા જણાયો છે એવો નિર્ણયમાં આવે છે, તો પછી અનુભવ તો એની નીચેની દશા છે. કેવળ જ્ઞાન તો સર્વ પ્રત્યક્ષ છે. એટલે એ વાત અહીંયા યથાર્થ શા માટે કહ્યું કે અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો એ નિર્ણયમાં આવેલા દ્રવ્ય સ્વભાવ નો જ થયો, માટે જે નિર્ણયને યથાર્થ કહીએ કે એમાં ફેરફાર હતો નહીં. એટલે પણ યથાર્થ વિશેષણ બરાબર છે ત્યાં. આ લક્ષણ પણ એટલે આ પ્રકારનું જે લક્ષણ છે એ પણ નિર્ણયની યથાર્થતાને સિદ્ધ કરે છે. અહીં સુધી યથાર્થ નિર્ણયના વિભિન્ન પ્રકારના લક્ષણ લઈ લીધા, દસ લક્ષણ લીધા છે. હવે થોડોક આ વિષયની અંદર ઉહાપો કર્યો છે, તર્ક ઉઠાવ્યો છે કે આ પ્રકરણમાં એટલે આ નિર્ણયના પ્રકરણમાં, આ પ્રકરણમાં એટલે નિર્ણયના પ્રકરણમાં કેટલાક તર્ક થવા સંભવિત છે, સંભવિત તર્ક અહીંયા ઉપસાવ્યા છે અને તે વિચારવા યોગ્ય પણ છે અને આવા તર્ક પણ વિચારી લેવા જોઈએ, નહીંતર કોઈ તર્કથી એને આ વિષયની અંદર પણ ડંડોલાયમાન થઈ જાય. એમાં તર્ક છે પ્રશ્નના રૂપે કે અભેદ જ્ઞાયક સ્વરૂપના અનુભવ કાળે જે અભેદ જ્ઞાયક સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થયો તે કાળે લક્ષણભેદ અનુભવ લક્ષણભેદનો અનુભવ થતો નથી કે આ જ્ઞાન લક્ષણ અને આ સ્વભાવ એનું લક્ષ્ય એવો ભેદ અનુભવમાં આવતો નથી. કેમ કે અનુભવ તો અભેદ છે, એમાં લક્ષણ લક્ષણના ભેદ અનુભવ ગોચર થતા નથી. લક્ષણથી સ્વભાવને ઓળખ્યો, ભાવ ભાષ્યો, પછી એ સ્વભાવમાં અથવા એ લક્ષમાં લક્ષણ અંતરલીન થઈ ગયું, અંતર્ધાન થઈ ગયું, બે પછી રહેતા નથી એમ કેવું છે. હવે જો ત્યાં અનુભવ કાળે લક્ષણ ભેદ અથવા કોઈ ગુણ કે ધર્મ કે પર્યાયનો ભેદરૂપ પણ અનુભવ થતો નથી, આ તો લક્ષણ જ્ઞાનની પર્યાયમાં હતો, પણ સ્વાનુભૂતિનો ઉપયોગ હોય તો પણ આ પર્યાય આ ઉપયોગ આ સ્વાનુભવ આ શ્રદ્ધા આ સમ્યક આ આચરણ આ લીનતા આ આનંદ એવો પર્યાયનો ભેદ ઉત્પન્ન થતો નથી. કોઈ ગુણનો કોઈ ધર્મનો કે એની વર્તમાન અનુભવાતી પર્યાય શુદ્ધાનો ભેદરૂપ તો અનુભવ થતો નથી, એવો નિર્વિકલ્પ અનુભવ છે કે જેમાં કોઈ ભેદરૂપ અનુભવ થતો નથી. તો પછી નિર્ણયના કાળે લક્ષણનો ભેદ શા માટે અપનાવવો સ્વીકારવો? નિર્ણયના કાળમાં એવો ભેદ શા માટે સ્વીકારવો અમારે, જ્યારે અનુભવમાં એની કોઈ આવશ્યકતા નથી કે અનુભવમાં એ ભેદ રહેતો નથી, તો પહેલેથી આ ભેદમાં જતા એક તકલીફ ઊભી થાય કે જે ભેદને નિરસ્ત કરવો છે એ ભેદમાં તો પ્રવેશ કર્યો પહેલા, એ ભેદમાં પ્રવેશ કરતા ભેદનું નિરસ્ત પણ થવું મુશ્કેલ પડે છે અમને. આ એક પ્રશ્ન છે, સમસ્યા છે. એક જ્ઞાન લક્ષણ છે અને લક્ષ પોતાનો જ્ઞાયક સ્વભાવ છે. હા હા, પેલા ઓળખવાના ટાણે એ ભેદ પાયા વગર રહેશે નહીં. શું ઓળખવાના વખતે બરાબર એવો જ ભેદ આવશે જ, અનિવાર્યપણે આવશે. તો અહીંયા તર્ક એટલો છે કે જે ભેદને નિરસ્ત કરવાનો છે એ ભેદને પ્રથમ સ્વા માટે ઉપજાવો ને સ્વીકારવો, એનો એને સ્વીકારવા જતા લક્ષ લક્ષણના ભેદને સ્વીકારતા ભેદનું નિરસ્ત કરવું એ દુર્ગમ થઈ પડે, દુર્લભ થઈ પડે, અઘરું પડે, કઠણ પડે. તો આ તો પ્રકરણ પૂરું કર્યા પછી થોડાક વિચારો ચાલ્યા છે એટલે ચર્ચા કરી છે. પછી પામવું એ તો પર્યાય છે, અનુભવ છે, પામવું એટલે અનુભવ થવો, પણ જે લક્ષ્ય છે એ તો ત્રિકાળી સ્વભાવ છે, એક સમયની પર્યાય નથી અનુભવની, એ તો ત્રિકાળી સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવને ઓળખવા માટે વર્તમાન પ્રવર્તમાન જ્ઞાનને જ્ઞાનના અંશમાંથી જ્ઞાનના પર્યાયમાંથી એ જ્ઞ 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 પણ એ સામાન્ય જ્ઞાન એવું જે લક્ષણ લીધો કે આ લક્ષણથી આખું લક્ષ્ય ઓળખાય છે, તો લક્ષણ લક્ષણ એવો ભેદ અનુભવમાં નથી, તો આ પહેલા જે ભેદ આવ્યો એને અપનાવવાની શું જરૂર? અમે શા માટે એને અંગીકાર કરીએ? અપનાવવો એટલે એનો સ્વીકાર શું કરવા કરીએ? કેમ કે ભેદ તો નિરસ્ત કરવાનો છે આગળ જતા, અને પહેલાથી એને આગળ કર્યો અહીંયા, તો આ શા માટે કરીએ? એવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. અને બીજું કે લક્ષણનો ભેદ કરતા ભેદનું ગ્રહણ તો થયું ત્યાં લક્ષણ લક્ષ આ લક્ષણ આવું લક્ષ આવું એમ બે વચ્ચેના ભેદનું ગ્રહણ પણ થયું, એવું જ્ઞાન પણ થયું લક્ષણ લક્ષ વિશેનું. શું? કેમ કે લક્ષણ લક્ષણ છે, લક્ષ લક્ષ છે, તો એનો ભેદરૂપ જાણવું થયું, ભેદ પેલા ભેદનું ગ્રહણ થઈ ગયું. ભેદનું ગ્રહણ કરી અને ભેદને નિરસ્ત કરવો, તો કે ગ્રહણ શું કરવા કરવો? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. કામ તો લક્ષ્યનું છે. ભેદનું ગ્રહણ અભેદના અનુભવ કરાવવા માટે સુસંગત કારણ છે? કેમ કે તો વિરુદ્ધ કારણ જાય છે, ક્યાં સુસંગત છે? તો વિસંગત કારણ થાય છે. આવો તર્ક અથવા પ્રશ્ન થવો સંભવિત છે. આ તો બધી સૂક્ષ્મ ચર્ચા છે આ વિષયની. થોડી તેનું સમાધાન એ છે કે લક્ષણના આધાર વગર લક્ષ્ય આત્માનો નિર્ણય થઈ શકતો નથી. તું કાયદો લડાવવા જાશે પ્રશ્નકાર, પણ તારે પ્રેક્ટિકલ થવું પડશે. જગતના વ્યવહારમાં કાયદો કાયદાના સ્થાનમાં ને પ્રેક્ટિકલ થઈને કેટલા કામ કરવા પડે છે. તો કે વાત લક્ષણ લક્ષણની વાત તો કાયદાબાજીની છે. હવે અહીંયા અનુભવ પદ્ધતિની વાત લઈએ તો કોઈ પણ અજાણ્યા જીવને ઓળખાણ કરવાની પદ્ધતિ એક જ પ્રકારની છે, અને એ પદ્ધતિથી જ ઓળખાણ થાય, બીજી પદ્ધતિથી ઓળખાણ થાય નહીં. તો અહીંયા જ્યારે ઓળખાણ કરાવે છે ત્યારે અનુભવનો વિષય નથી. ઓળખાણ કરતી વખતે ઓળખાણ કરવાની તું ચર્ચા કર, અનુભવ કરતી વખતે અનુભવની ચર્ચા કર. પણ તું ઓળખાણ વખતે અનુભવની વાત વચ્ચે ક્યાંથી લઈ આવ્યો? આ ઉત્તર છે. બે તબક્કા જુદા છે. તો તને અનુભવ નથી, અને ઓળખાણ કર્યા વિના સીધો અનુભવ કરવો છે નહીં, બની શકે. માટે પહેલા ઓળખાણ કર, અને ઓળખાણ તો ઓળખાણની રીતે થશે, બીજી રીતે નહીં થાય. એની જે પ્રેક્ટિકલ સાઈડ છે એ જ સાઈડથી ઓળખાણ થશે. ઓળખાણ કરવા માટે બીજી કોઈ પદ્ધતિ જગતમાં નથી. તો એના માટે વાત લીધી છે કે લક્ષણના આધાર વગર, લક્ષણનો આધાર લીધો છે, લક્ષણના આધાર વગર લક્ષ્ય આત્માનો નિર્ણય થઈ શકતો નથી. આ ત્રણે કાળે અબાધિત સિદ્ધાંત છે નિર્ણય કરવા માટે. અર્થાત નિર્ણયના કાળે આવો ભેદ ઉપજવો અનિવાર્ય છે. ક્યારે? નિર્ણયના કાળે, અનુભવના કાળની વાત નથી. પ્રશ્ન કરનારે નિર્ણય ને અનુભવને ભેગા કરી નાખ્યા, એ પ્રશ્ન બરાબર નથી. અનુભવની વાત જુદી પાડ, ઓળખાણની વાત જુદી પાડ, અને પછી નક્કી કર કે ક્યાં શું બરાબર છે, યોગ્ય છે, વ્યાજબી શું છે, એ પછી નક્કી કરવાની વાત. નિર્ણયના કાળે આવો ભેદ ઉપજવો અનિવાર્ય છે. તેવી જ વસ્તુ સ્થિતિ છે, આ તો વસ્તુનું સ્વરૂપ છે. કારણ કે ઓળખવાની પ્રક્રિયા સર્વત્ર આ રીતે જ થાય છે. બીજી રીતે ઓળખવાની કોઈ પ્રક્રિયા કોઈને માટે થઈ શકે નહીં. હીરો ઓળખવો હોય તો એને હીરાના લક્ષણ પકડવા પડશે. કે ભાઈ સાચો હીરો હોય તો એની ચમક અમુક પ્રકારની હોય જ, પણ ચમક ચમક છે, આખો હીરો તે આખો હીરો છે. પણ એક વાત પહેલી નક્કી કરી નાખવી પડે છે કે એની ચમક જોઈ લ્યો. હીરાનો વેપાર કરતા હોય એને તો ખ્યાલ હોય છે કે બહુ ડાઘ હોય હીરાની અંદર, અને વગર ગ્લાસે કાળો દેખાતો હોય. કેવો હોય? સાચા હીરાનો પથ્થર. હીરો ખોટો નહીં, હું હીરો સાચો હોય, અને એની અંદર ડાઘ એટલો બધો હોય કે આઈ ગ્લાસ ન માંડો તોય તો તમને એ હીરો કાળો દેખાય, ડાઘી દેખાય, મેલો દેખાય. છતાં હીરાનો પથ્થર સાચો હોય, એને આંધળો કહે છે. એ લોકો આ હીરો છે પણ આંધળો છે. અને ખોટો હીરો ચમક મારતો હોય, સ્વચ્છ દેખાતો હોય, સાચા હીરા જેવો દેખાતો હોય, છતાં એ આઈ ગ્લાસ મૂકીને આમ જોવે તો એને ખબર પડે કે આ હીરો સાચો નથી. જે હીરાના પથ્થરની અંદર ચમક હોય આમાં નથી. એટલે તરત જ કે આ તો હીરો જ નથી, આ ખોટો છે. આખો ગમે તે પથ્થરને આવો બનાવ્યો છે, આ હીરો નથી. તો એ ડાઘીમાં ડાઘી હોય તો સાચો હીરો એ સાચો હીરો, અને ખોટો હીરો એ જેને બેંકોક કહે છે એ ખોટો હીરો. એનું લાઇટ જ ન હોય, દેખાવમાં આના કરતાં સારો દેખાય પણ એનું લાઇટ ન હોય. અત્યારે તો પ્લાસ્ટિકના એવા થઈ ગયા છે, પણ છતાં જે પ્રકાશ હીરાના પથ્થરમાં હોય છે એ સિવાયના પથ્થરમાં કે બીજી કોઈ મટીરિયલમાં હોતો નથી. હીરોની ચમકી તો હીરાનું એક પહેલ પડખું છે, પછી એનો આકાર બરાબર, ત્રિકોણ બરાબર, ત્રણે સાઈડ માપવામાં સરખી છે કે ટેબલ મોટું છે ને અણી નાની છે, કે અણી લાંબી છે ને ટેબલ હાંકડું છે, તો એ હીરો ઓછી કિંમતમાં ગણાય છે. પછી એના પાસા બધા એક સરખા ન હોય ને નાના મોટા હોય તો પણ એ બરાબર નથી ગણાતો. પછી એની અંદર ભલે ડાઘ હોય તો ઓછી કિંમત ગણાય. પછી એની અંદર ડાઘ ન હોય અને જેમ ઓલો કાચો બરફ હોય ને કેમ લાગે, કાચો બરફ હોય ને કેવું ઝાંખું ઝાંખું લાગે, પારદર્શક પણ ઓછું હોય જેને એમ કહીએ તો એની કિંમત ઓછી ગણાય. પણ છતાં હીરો એ હીરો જ છે, એ તો એની કિંમત આંકવાના જુદા જુદા પડખા છે. પણ હીરાનું લક્ષણ તો પહેલું જે પકડે, એનું જે લાઈટ છે એ સીધું એને પકડાય, જે એક મુખ્ય લક્ષણ છે. પ્રકાશ એક જ લક્ષણ નથી હીરાને જોવા માટે, બધા લક્ષણથી એને હીરાને માપવામાં આવે છે. પણ છતાં એનું જે મુખ્ય લક્ષણ છે એ હીરાનો પ્રકાશ છે, પથ્થરનો પ્રકાશ છે. અને એ તો જે એના તજજ્ઞ હોય છે, જાણકાર હોય છે, એ તો કાચા પથ્થરમાં ગોતે, રેતી જેવો દેખાતો હોય તો એમાંથી એને ખબર પડે કે આને એનો પ્રકાશ કેવો આવશે એની અંદરથી. રેતીને કાંકરા જેવો લાગે, એને રફ કહે છે હીરાની, કાંકરા જેવું લાગે, પણ એમાંથી એને ખબર પડે કે આની અંદર કેટલો પ્રકાશ છે. જે હીરો પ્રકાશમાં હીરો થયો, એ ગમે તેવો હલકો હોય, ભારે હોય, ડાઘવાળો હોય, ગમે એવો હોય, ઓછો પારદર્શક હોય, પણ સાચો હીરો એ સાચો હીરો, અને ખોટો હીરો એ ખોટો હીરો. સાચા ખોટાની કોઈ દિવસ તુલના થાય નહીં, એનો કોઈ ભાવ જ ન કરે. ખોટો હીરો હાથમાં આપો, ગમે એવો સારો આપો, તે પાછો આપે, એનો ભાવ કરવાનો ન હોય. કેમ કે સાચાના વેપારી સાચાના વેપારી, ખોટોનો વેપાર કરે
નહીં.
પરિસ્થિતિ આ છે ને, એમાં જ્ઞાન લક્ષણ છે. ગુણ તો અનંત છે આત્મામાં, શું અનંત ગુણ છે, પણ એ જ્ઞાન લક્ષણમાં આખો આત્મા આ હીરો હાચો, ત્યાંથી સ્વભાવ પકડાય છે. એક જ ગુણ ઉપરથી આખો સ્વભાવ પકડાય છે. જેમ હીરામાં એક ચમક ઉપરથી હીરો પકડાય છે, સાચો ખોટો નક્કી થઈ ગયો, એમાં જ્ઞાનથી આત્મા નક્કી થાય છે. એક જ લક્ષણ છે, એટલે એનો આધાર શબ્દ વાપર્યો છે કે નિર્ણયના લક્ષણના આધારે લક્ષ્યાત્માનો નિર્ણય થઈ શકે છે. નિર્ણયના કાળે આવો ભેદ ઉપજવો અનિવાર્ય છે તેવી જ વસ્તુ સ્થિતિ છે. ઓળખવાની પ્રક્રિયા સર્વત્ર, આ તો હીરાનો દ્રષ્ટાંત આપ્યો, પણ જ્યાં ઓળખવાની વાત છે ત્યાં બધે આ જ પ્રકાર લાગુ પડે છે કે કોઈ એક લક્ષણથી આખી ચીજને નક્કી કરવામાં, નિર્ણિત કરવામાં આવે છે. હીરાનો પછી અહીંયા દ્રષ્ટાંત હીરાનો જ લીધો છે, કેમ કે બીજો દ્રષ્ટાંત એટલો બંધ બેસતો નથી આવતો. જેમ હીરાને પરખવા માટે હીરાના ખાસ ચિહ્નોના જ્ઞાન દ્વારા જ હીરાને ઓળખાવીને તેનું મૂલ્ય કરી શકાય છે, પછી તે હીરાને અલંકારમાં પહેરવાના આનંદને, એ હીરાને અલંકારમાં ગોઠવીને, દાગીનામાં ગોઠવીને પહેરવાના આનંદને ભોગવવા કાળે તેના કોઈ લક્ષણનો કે વિશિષ્ટતાનો ભેદ ઉપજતો નથી. ત્યારે કઈ હીરાની ચમક જોવા નથી રહેતો, ત્યારે તો જે એને દાગીનો પહેર્યો છે એનો જ એને આનંદ છે. તો જે લક્ષણ પહેલા ઓળખીને હીરો ખરીદ્યો હતો એ આનંદની અંદર સમાઈ ગયું, લક્ષણ સમાવેશ થઈ ગયો, વિલીન થઈ ગયું, લક્ષણ વિલીન થઈ ગયું આનંદ કરતા. એ પદ્ધતિ જેટલી પ્રેક્ટિકલ છે એટલી જ પ્રેક્ટિકલ અહીંયા અનુભવની પદ્ધતિ છે એમ કેવું છે. વિશેષ